તારીખ 14/5/1989 પૂજ્ય ગુરુદેવ શ્રીના વચનામૃત બોલ નંબર 198 અને 199 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 145.
જવાબ નથી આપ્યો એની ઉપાધિતા કઈ મર્યાદામાં છે એ સ્થાપીને પછી કઈ મર્યાદામાં એનું નિયંત્રણ છે એમ સ્પષ્ટ કરે છે. એટલો વિષય એટલા માટે એટલો સ્પષ્ટ કરે છે કે જો એ પડખામાં ભૂલ થાય તો પેલા પડખામાં ભૂલ વગર રહે એવું નથી બોલતો. નીચે ભૂલ કરે, સ્થૂળ વિષયમાં ભૂલ કરે, એ સૂક્ષ્મ વિષયમાં એની ભૂલ ન હોય એવું નથી બોલતું. ખાસ કરીને પ્રયોજનભૂત વિષયમાં, ધ્યેય ઉપાધિના વિષયમાં, અધ્યાત્મના વિષયમાં એવું નથી બનતું કે સ્થૂળ વિષયમાં ભૂલ ન કરે. સ્થૂળ વિષયમાં તો ભૂલ કરે અને સૂક્ષ્મ વિષયમાં બરાબર એવું બનતું નથી. જેમ કે દેવગુરુ શાસ્ત્રમાં તો ભૂલ પડી જાય પણ તત્વજ્ઞાનમાં ભૂલ ન પડે એવું નથી આવતું, એવું ન બની શકાય. તત્વજ્ઞાનમાં તો બધી ખબર પડે, જીણામાં જેવી વાત, પણ એક દેવગુરુ શાસ્ત્રમાં કંઈક ભૂલ નહીં એવું કોઈ દિવસ બનતો નથી. પેલા સ્થૂળ ભૂલનો નાશ થાય, સ્થૂળ ભૂલ મટી જાય પછી સૂક્ષ્મ ભૂલ મટે. પહેલા સૂક્ષ્મ ભૂલ મટે ને સ્થૂળ ભૂલ ઉભી રહી જાય એ કેવી રીતે બની શકવાય એમ જે છે એમ ચશ્માના નંબર છે. મોટા અક્ષર તો ન વાંચી શકે અને વાંચવા વાળો એમ કે ઘીણા અક્ષર તો બરાબર સમજાય છે. મોટી વાત ન દેખાય અને નાની વાત દેખાય કેવી રીતે બને એવી તો બને.
દ્રષ્ટાંતમાં તો સમજાય છે,
નાની
મોટી ભૂલ દ્રષ્ટાંતમાં તો સમજાય,
સમજી શકાય એવી વાત છે. એ તો સમજી શકાય એવી વાત છે. એટલે નીચેથી વાત લીધી છે કે રાગ એ છે અને વિતરાગતા ઉપાદે છે. નિર્મળ પર્યાય કહો કે વિતરાગતા કહો, રાગ એ છે અને વિતરાગતા ઉપાદે છે. પર્યાય વિષય પ્રયોજન ત્રણેય કાળે એવું છે કે એમાં વિતરાગતા ઉપાધે છે. પર્યાય વિષય પ્રયોજન જે દ્રવ્યનો આશ્રય કરવાનો છે ત્યાં એક પ્રકાર નથી, એ અવલંબનભૂત વિષય નથી. પોતે અવલંબનાર છે, પર્યાય પોતે અવલંબનાર છે અને એનો અવલંબનભૂત વિષય સ્વદ્રવ છે. એટલે એક પ્રકાર એમ નથી કે ક્યારે પણ પર્યાય અવલંબનભૂત વિષય થાય, પોતે જ પોતાને અવલંબે એવું એ સમ્યક નથી, એ અસમ્યક છે ખરેખર. કેમ કે અનાદિથી પરિણામ આશ્રિત પરિણામે પરિણમી રહ્યો છે અને એ રીતે તો એનો સંસાર પર્યાય ઊંધા પરસમયા એ તો ચાલે જ છે. એ પરિસ્થિતિ તો ઊંધી પરિસ્થિતિ છે અને જન્મભરણ અને પરિભ્રમણનું એ કામ મૂળ તો એ છે કે પર્યાય આશ્રિત પણ છે. એટલે પરિણામમાં અને પરિણામમાં રાગ અને વિતરાગતાનો વિવેક કરવામાં આવે તો રાગ એ છે અને વિતરાગતા ઉપાધે છે. અને દ્રવની અપેક્ષાએ પર્યાય તે વ્યવહાર છે, સ્વદ્રવની વિકારી દ્રવની અપેક્ષાએ પર્યાય છે તે વ્યવહાર છે અને તે આશ્રય યોગ્ય નહીં હોવાથી ધ્યેય કહેવાય. નિર્મળ પર્યાય વિતરાગતાની પર્યાય પણ સદ્ભુત વ્યવહારમાં જાય છે, એ પણ સદ્ભુત વ્યવહાર નહીંનો વિષય છે અને તેથી એ વ્યવહાર હોવાથી નિશ્ચય જે બાહ્ય છે, વ્યવહાર હોવાથી નિશ્ચય સ્વરૂપથી એ બાહ્ય છે અને બાહ્ય છે તે ઉપાદેય નથી. પોતાના સ્વરૂપથી જે બાહ્ય છે તે સ્વરૂપની ઉપાદેયતાની અપેક્ષાએ તેનું ઉપાદેય ગણવામાં આવતું નથી. અન્ય મતમાં તો શુદ્ધ પર્યાયનો વિષય જ નથી, સમ્યક દર્શન આદિ જે શુદ્ધ પર્યાય છે એનો વિષય નથી. તો જેનો વિષય નથી એમાં હે ઉપાદેયની વિવિક્ષા એની પાસે ક્યાંથી હોય? અથવા હે ઉપાદેયની વિવિક્ષામાં જે કોઈ વિચારમાં જે બુદ્ધિમાન થયા એને પણ ગુણદોષનો વિચાર કરીને દોષ છે તે હે છે, ગુણ છે તે ઉપાદેય છે, અહીં સુધી પહોંચ થઈ છે. પણ એ ગુણવાન પર્યાય પણ આશ્રયને યોગ્ય નથી, એ કોઈ અલૌકિક વિવેકનો વિષય છે, કોઈ લોકોત્તર જ્ઞાનનો એ વિવેક છે કે જેની અંદર શુદ્ધ પર્યાયની પણ ઉપાદેયતા અથવા આશ્રય છે એનો સ્વીકાર કરવામાં આવતો નથી. એટલે કહ્યું કે દ્રવ્યની અપેક્ષાએ પર્યાય તો વ્યવહાર છે, એ આશ્રય યોગ્ય નહીં હોવાથી, અવલંબનને યોગ્ય નહીં હોવાથી, અવલંબન ભૂલથી પણ કોઈ વિચારે નહીં કે અભિપ્રાયમાં આવી જાય તો એને માટે આ ન્યાય છે કે એ ધ્યેય છે પ્રાપ્ત કરવા. અને જ્યારે એનું અવલંબન ન રહે પણ ત્રિકાળી દ્રવ્યનું અવલંબન રહે ત્યારે પર્યાયની શુદ્ધિ રહે, નહીતર પર્યાયની શુદ્ધિ રહે નહીં એવી વસ્તુ સ્થિતિ છે. એના માટે ગુરુદેવશ્રી ન્યાય એવો આપતા કે આંબા ઉપર કેરી ઉગે છે તો પણ એ કેરીને મોટી થવા અર્થે નાની નાની કેરી આવે, પહેલાં એના મોર આવે, નાની નાની કેરીમાંથી ફૂલમાંથી ફળ શરૂ થાય ત્યારે આંબાને ખાતર પાણી આપે છે, એ કેરીને આપતા નથી. એના મૂળમાં ખાતર પાણી આપે છે, કોઈ કેરીને પાણી છાંટવાનો પ્રશ્ન રહેતો નથી. કેરીને પાણી છાંટે તો કેરી મોટી થાય ને ત્યાં ખલાસ થાય, બગડી જાય, ખરી જાય અથવા બગડી જાય. એમ પર્યાયનો વિકાસ અને પર્યાયની શુદ્ધિ કરવાની હોવા છતાં ત્યાં પોષણ નથી આપતો. પર્યાયનો આશ્રય કરીને પર્યાયને પોષણ નથી અપાતો. દ્રવ્યનો આશ્રય કરનાર કરતા આશ્રય કરનાર પોતે પર્યાય વિકસિત થઈ જાય છે, એવું કોઈ બરોબર? આ તો વિજ્ઞાનનો વિષય છે. જે વિધિએ વિજ્ઞાન કામ કરતું હોય એ વિધિએ જ કામ કરે, બીજી રીતે કામ કરે નહીં, આ સીધી વાત છે. જેનું અવલંબન લેવાનું છે એવું જે દ્રવ્ય એ કોઈ અચિંત્ય સ્વરૂપ છે, આત્માનું એ કોઈ ચિંતનમાં ન લઈ શકાય, વિચારમાં ન લઈ શકાય, વિકલ્પમાં ન આવી શકે એવું કોઈ નિર્વિકલ્પ આસ્તિક્ય દર્શનો પણ આ વિષયમાં એમની પહોંચ નથી. અનુભવ જ્ઞાન વર્તે છે એ જ આ વિષયમાં તો સર્વજ્ઞની વાણી પણ સમર્થ નથી, પકડી ગઈ છે સારી રીતે પોતાનો રસ્તો પકડી ગઈ છે. અને જે માર્ગમાં આવવું જોઈએ એ માર્ગમાં એ આવી જાય છે, થોડી વાત ઉપરથી પણ આવી જાય છે. થોડી વાત તો કહેવાતી નથી પણ થોડી વાત ઉપરથી પણ આવી જાય છે. એમાં આ બધી વાતો છે, જે થોડું કહેવાય છે એમાં આ બધી વાત છે કે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર મોક્ષ માર્ગ અને કેવળ જ્ઞાનાદિ પરમાનંદાદિ મોક્ષ એ બધે પર્યાયમાંથી કોઈ પણ પર્યાય અવલંબનને યોગ્ય નથી. મિથ્યાદૃષ્ટિ જીવ તો શુભ પર્યાયના અવલંબનમાં પડેલો છે, કષાયના અવલંબનમાં પડેલો છે. અહીંયા તો કહે છે કે કષાયના અભાવ સ્વરૂપ જે શુદ્ધ પર્યાય છે, વિતરાગી પર્યાય છે, એનું અવલંબન પણ લેવાનું એટલો બધો ફેર છે. પેલા એને તો રાગનું અવલંબન છોડવામાં ઠંડી આવી જાય છે કે તાવની ગરમી આવી જાય છે જે કહો છો, કેમ કે એનો આત્મા થઈ પડ્યો છે અને આત્મા છોડાવેલી દુઃખ થાય છે, મૃત્યુ તુલ્ય દુઃખ થાય છે. તમે શુભભાવ ની ના પાડો છો ત્યારે શું અમારે શુભભાવ કરવા? એવી સ્થુલ વાત નથી, આ કોઈ બીજી જાતની વાત છે. એટલે કહે છે કે દ્રવ્યની અપેક્ષાએ તો એ વ્યવહારના સ્થાનમાં છે, દ્રવ્ય આશ્રયને યોગ્ય છે, આ આશ્રયને યોગ્ય નથી, અને તે કારણથી તે દ્રષ્ટિકોણથી તેને હેય પણ કહેવામાં આવે છે. સત્શાસ્ત્રોમાં એનું હેયપણું પણ પ્રસિદ્ધ રીતે કહેલું છે. ક્ષાયિક પર્યાય પણ દ્રવ્યની અપેક્ષાએ હેય કહેવાય. શુદ્ધ પર્યાયની અંદર ઉપશમ ક્ષેત્ર અને ક્ષાયિક એવા ત્રણ પ્રકારો ઉત્પન્ન થાય છે. એ ત્રણેય પ્રકારમાં ક્ષાયિક પર્યાય છે તે ઉત્કૃષ્ટ છે, ઉત્કૃષ્ટ શુદ્ધ છે. તેથી સમર્થ દ્રષ્ટાંતથી કહે છે કે ક્ષાયિક પર્યાય પણ દ્રવ્યની અપેક્ષાએ હેય કહેવાય છે. એ ક્ષાયિક પર્યાયમાં ક્ષાયિક સમ્યક દર્શન પણ આવી જાય છે, અને ક્ષાયિક જ્ઞાન એટલે કેવળ જ્ઞાન પણ
આવી જાય
છે. આ વિષય પણ શ્વેતાંબર શાસ્ત્રમાં નથી, બીજા અન્ય મતના શાસ્ત્રમાં ત્યાંથી હોય, પણ જૈનના નામે ચાલતો સંપ્રદાય એમાં પણ આ વિષય નથી કે ક્ષાયિક પર્યાયનું એ પણ કોઈ અપેક્ષાએ છે. કેમ કે એ લોકો પણ અન્ય મતની જેમ શુભ ભાવ સુધી જ પહોંચેલા છે. ગ્રહિત મિથ્યાત્વ હોવાને લીધે શુદ્ધિનો અંશ ત્યાં પ્રગટતો નથી, અને તેથી કોઈ શુદ્ધ પર્યાયનો પરિચય નથી, સ્વાનુભવનો કોઈ પરિચય નથી, સ્વાનુભવના પ્રકરણનો ત્યાં અભાવ થઈ ગયો. એટલે શુદ્ધ પર્યાય પણ હે છે એ વિષય ત્યાં ચાલ્યું નથી. હે ઉપાદેયના ખાનામાં એ પર્યાય નથી ચાલ્યું, એ વિષય જ નથી ચાલ્યો. સંખ્યા તો સૌથી વધારે મુસલમાનોની છે જગતમાં, સૌથી સંખ્યા મુસલમાન અને ખ્રિશ્ચન લોકોની છે. માટે તેઓ કાંઈ વધારે આગળ વધેલા છે કે ધર્મના વિષયમાં કોઈ વધારે બુદ્ધિશાળી છે કે ધાર્મિક એમનો વધારે વિકાસ છે એમ જરા પણ માની શકાય એવું નથી. બરાબર, દુનિયામાં ઘણા માને તે બરાબર એમ દુનિયામાં ચાલે છે, ધાર્મિક વિષયમાં એવું ચાલતું નથી. ધાર્મિક વિષયમાં તો જે ધર્મની અંદર નિષ્ણાત હોય, અનુભવી હોય, તે એક હોય તો પણ એ કહે છે તે બરાબર છે. ભલે એક જ હોય, બીજો ન હોય, તો પણ તે એક કહે છે તે બરાબર છે. સામે લાખ કરોડ અબજ હોય તો એ કહે છે તે બરાબર નથી. ડેમોક્રેસી માઇન્ડેડ હોય એને થોડી તકલીફ પડે એવું છે, ત્યાં તો ઓટોક્રેસી થઈ જાય છે. પણ એવી ડેમોક્રેસી બધી નામની છે જગતમાં, શુદ્ધ ડેમોક્રેસીથી જગત ચાલે એવી કોઈ પરિસ્થિતિ નથી. એવી કોઈ પરિસ્થિતિ નથી કે શુદ્ધ ડેમોક્રેસીથી કોઈ ચાલે, અને છે નહીં ક્યાંય. બધું આડંબર ગમે એટલો હોય પણ ક્યાંય છે નહીં, એટલી સીધી વાત છે, સમજી શકાય એવી વાત છે. એનું કારણ શું છે કે તુંડે તુંડે મતિર્ભિન્ન, એક એક માણસના મગજમાં એક જ વિષય ઉપર વિભિન્ન વિચાર ઉત્પન્ન થાય છે. કેમ કે એમાં કર્મનો ઉદય અનુસાર, સૂક્ષ્મ અનુસાર, કર્મના સૂક્ષ્મ અનુસાર, જ્ઞાનાવરણના અનુસાર એનો વિચાર ભેદક ઉત્પન્ન થશે. અને એક ઇસ્યુ ઉપર, એક મુદ્દા ઉપર 10-20 ભિન્ન ભિન્ન મત હોય એવી રીતે કોઈ કામ થાય, કોઈ કામ થાય. અને આ વિષય તો એવો છે કે જે તે વિષયમાં જે તે નિષ્ણાતનો જ અભિપ્રાય કામ લાગે છે તો માનવું પડે છે. બુદ્ધિમાનોને પણ માનવું પડે છે કે રોગના વિષયમાં સલાહ લેવી હોય તો સારામાં સારા ડાક્ટરની જ સલાહ લેવાય, એમાં કંઈ કુંભારની સલાહ લેવા દેવાય નહીં કે બુદ્ધિમાન વકીલની સલાહ લેવા પણ દેવાય નહીં. જે વિષયનો જે નિષ્ણાત હોય એમાં જ એની સલાહ કામ લાગે છે, અને એની સંખ્યા નથી જોવાતી ત્યાં. હિન્દુસ્તાનમાં પાલખી વાળા કેટલા, એના આર્થિક નિષ્ણાતો છે એમાં એની સંખ્યા ઘણી હોય તો માનીએ, ને નહીં કરે છે થોડા હોય તો એ ન કામમાં આવે એવું છે. થોડા છે એમની, થોડા છે તો પણ એ વધુમાં વધુ કિંમતથી કામ કરે છે, વધુ વધુ કિંમત લે છે. અમને થોડા છે તો અમારી કિંમત વધારે છે, અમારે અમારી વધારે કિંમત છે. કે અમારા સુધી લોકો પહોંચી શકતા નથી. એમ સ્વાનુભવમાં જે નિષ્ણાત છે, કુશળ છે, મોક્ષ માર્ગમાં જેને પ્રવેશ કર્યો છે, અનાદિથી આજે પ્રવેશ કરી શક્યો નથી, જેને પ્રવેશ કર્યો છે તો એની વિશિષ્ટતા સમજવી પડે છે. એમાં એનો અભિપ્રાય કામ આવે છે, ઘણાનો અભિપ્રાય એમાં કામ આવતો. નિશ્ચયમાં તો એમનો અભિપ્રાય કામ આવે, પણ વ્યવહારમાં હોશિયાર માણસો તો ફૂલ બુદ્ધિ પણ વ્યવહાર કોનો છે? નિશ્ચય પૂર્વક નો છે કે નિશ્ચય વિવાહ નો, નિશ્ચય વગર નો કોઈ અધર નો વ્યવહાર ઉત્પન્ન થયેલો છે? કે વ્યવહાર નિશ્ચય સાથે સંબંધ ધરાવે છે. જેની પાસે નિશ્ચય છે એને એનો વ્યવહાર યથાર્થ છે, એનો વ્યવહાર નું જ્ઞાન યથાર્થ છે. જેની પાસે નિશ્ચય નથી એના વ્યવહાર નું જ્ઞાન વિશ્વાસ કરવાને યોગ્ય નથી. ક્ષાયિક પર્યાય પણ દ્રવ્યની અપેક્ષાએ હે કહેવાય, પણ રાગની અપેક્ષાએ ક્ષાયિક ભાવને આદરણીય કહેવાય. પણ રાગ છે એ રાગ હે છે, અને રાગની અપેક્ષાથી એટલે અપેક્ષા એટલે મર્યાદિત પ્રયોજનથી ક્ષાયિક ભાવને અથવા શુદ્ધ ભાવને વિતરાગ ભાવને ઉપાધિ કહેવામાં આવ્યો છે. ત્યાં શુદ્ધિ અશુદ્ધિની સરખામણી છે કે અશુદ્ધિની અપેક્ષા એ તો શુદ્ધિ ઉપાધિ છે, પણ શુદ્ધિ જેનો આશ્રય કરતા પ્રગટે છે, જેનો આધાર લેતા પ્રગટે છે, એ આધાર ઊંચો કે આધાર લેનારની વિશિષ્ટતા? એમાંથી કોની વિશિષ્ટતા? ઉચ્ચ કોટી કોની? કે જેનો જેનો આધાર કોણ લે છે? આધાર તો અવસ્થા લે છે. કોઈ દ્રવ્યનો સ્વભાવ કદી કોઈ પર્યાયનો આધાર લેવા જાય ખરો? તો બનતું નથી. સિદ્ધ અવસ્થામાં પણ, સિદ્ધ પર્યાયમાં પણ, સિદ્ધ ભગવાનની પર્યાય દ્રવ્યને અવલંબે છે. એમનું ત્રિકાળી દ્રવ્ય ક્યારે પણ સિદ્ધ પર્યાયના અવલંબનમાં નથી આવતો. અને પર્યાય ધૂળ ખાઈને નિગત અવસ્થા સુધી પહોંચે, ઘણો એમાં શક્તિનો હ્રાસ થઈ ગયો, શક્તિનો અભાવ થઈ ગયો, તો પણ ત્રિકાળી દ્રવ્ય સ્વભાવે મચક આપી નથી. એ તો એમને મડક જ રહ્યું છે, અવિચલિત રહ્યું છે, વિચલિત થતું નથી. કે અવસ્થામાં ફેરફાર થવા માટે કઈક દ્રવ હલી જાય એવું થતું નથી. એવું જ કોઈ દ્રવ્યનું અચિંત્ય સામર્થ્ય છે અને અચિંત્ય સ્વરૂપ છે. એ રીતે અહીંયા એક ખુલાસો છે કે મોક્ષ માર્ગમાં પ્રવેશ કરનાર, સંસારનો નાશ કરનાર, મોક્ષ માટે આગળ વધનાર જીવને પણ આ એક વાત સમજવા જેવી છે કે પ્રયોજન પર્યાયના સુધારણું હોવા છતાં પણ એના ઉપર મર્યાદિત વજન જોવું જોઈએ. એનું આશ્રય નહીં હોવાથી ભૂલથી એવું વજન ન જાય કે જેથી એ દ્રવ્યનું અવલંબન ખોઈ બેસે અને પર્યાયના અવલંબનમાંથી છૂટી ન શકે. અધ્યાત્મ પર્યાયોની મહિમા, સમ્યક દર્શન, મુનિપણ, મોક્ષની, પરમાનંદની મહિમા ગ્રંથ ગ્રંથોમાં પ્રસિદ્ધ રીતે ગાય છે, ખૂબ વખાણ્યું છે. સમ્યક દર્શનને, મુનિદશાને, બધાની ઘણી પ્રશંસાને સ્તુતિ કરી છે, તો પણ આ વાત રાખીને છે કે એનું અવલંબન છોડાયું છે, અવલંબન ક્યાંય કરેલું નથી. સમ્યક દર્શનની ભક્તિ ગમે તેટલી હોય, આ પૂજા આવે છે કે નહીં, સમ્ય દર્શનની પૂજા, સમ્ય જ્ઞાનની પૂજા, સમ્ય ચારિત્રની પૂજા, રત્નત્રયની સાથેની પૂજા, ત્રણેયની એની પૂજા કરે છે, તો પણ અવલંબન છોડાયું છે, અવલંબન કરાયું નથી. ભૂલથી ક્યાંય વાત નથી, સિદ્ધાંત બદલતો નથી, એવી કોઈ વિશિષ્ટ વાત છે. બિરાજમાન છે ને એની મહિમા ની વાત છે કે એમને મંદિર ને ખાલી છત ન હોય, કેમ કે છત ઉપર તો કોઈ ચાલે, મંદિર ઉપર શિખર હોય છે કે જેથી કોઈ ઉપર હાલચાલ કરીને કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ ન કરે, ભગવાનના માથે એટલે શિખર હોય છે, સામાન્ય સિલિંગથી વાત પૂરી ન થાય એટલો મહિમા છે, એના ઉપર કળશ હોય, એના ઉપર ધજાદંડ હોય, એના ઉપર ધજા હોય, એ પછી પછી એ વિતરાગતાની મહિમાની વાત છે, બાહ્ય દ્રષ્ટિએ એની મહિમાની વાત છે, પણ મૂળ વિતરાગતાનો મહિમા કરેલો છે. અને જ્યાં વિતરાગતાનો મહિમા કર્યો છે ત્યાં એ વિતરાગતા જેના આશરે ઉત્પન્ન થાય છે એનો મહિમા છે એની અંદર. વિશેષપણે તો
પોતાના આત્માનો
પર્યાયના મહિમાથી દ્રવ્યનો મહિમા કર્યો છે, કે પર્યાય તો જેનો આશ્રય કરે છે એ દ્રવ્ય કેટલું સર્વોત્કૃષ્ટ, એમ ભગવાન પણ સ્વદ્રવ સ્વભાવની પ્રસિદ્ધિ કરે છે, પોતાના સ્વરૂપ દ્વારા દ્રવ સ્વભાવની પ્રસિદ્ધિ કરે છે, સ્વસંવેદન દ્વારા સ્વસંવેદન સ્વરૂપની સ્વભાવની પ્રસિદ્ધિ છે એની અંદર, એમ વાત છે. એટલે જે લોકો સીધું અંતરનું ઊંડાણ ન સમજી શકતા હોય અને બાહ્ય દ્રષ્ટિવાન હોય એને બહારથી પણ અંદર લઈ જવાની જુદી જુદી પદ્ધતિ છે આ બધી. એટલે બધો વ્યવહાર પરમાર્થ સાથે સંકળાયેલો છે, કોઈ પણ વ્યવહાર પરમાર્થ સાથે સંકળાયેલો છે એવો એક પણ વ્યવહાર નથી કે જે પરમાર્થ સાથે સંકળાયેલો નથી, એવો એક પણ વ્યવહાર નથી. જળ છે તો પણ જે માત્ર જળને જ સમજે છે એને જળ દ્વારા ચૈતન્ય સમજાવવું પડે છે, વાણી જળ છે, ચૈતન્યની અસ્થિ કેવી રીતે બતાવે છે, જો ભાઈ આ મળદું છે એમાં હાલતો જે દેખાય છે એમાં કંઈક ચેતનનું અસ્તિત્વ છે, ઓછા વિચાર શક્તિવાળા જીવો હોય છે તો ઉભી માંડીને ઉપર ઉપરની લાયકાતવાળા બધાને ક્યાં કોને કેવો બોધ હોવો જોઈએ એ બધી વ્યવસ્થા બોધની અંદર ઉપદેશની અંદર છે. જેને જે લાગુ પડતો હોય એને અંગીકાર કરવો, એના ઉપરથી એમ છે કે મને શું લાગુ પડે છે, મારી યોગ્યતામાં શું અનુકૂળ છે એ વિચારવાની શક્તિ પોતાની હોવી જોઈએ અને એ અંગીકાર કરવાની પોતાની તૈયારી હોવી જોઈએ, એ રીતે એ કામ છે. એ જ્ઞાની રોજ પૂજા કરે, એ જ્ઞાની કોમલી પૂજા કરે, તો રોજ જ્ઞાની જે પૂજા કરે એ વધુ જ્ઞાની, કોમલી પૂજા કરે એ ઓછું જ્ઞાની, કે એ બાહ્ય દ્રષ્ટિવાળાને એ બધા બંધનો લાગુ પડે છે, ઓછી યોગ્યતામાં એ બધી વાત લાગુ પડે છે, કેટલીક ઉપરની યોગ્યતામાં આવ્યા પછી એ વાત લાગુ પડતી નથી. અને ઘટતી જાય છે તો કેવી રીતે ઘટતી જાય છે, કે સ્વરૂપ લિંગતા વધતી જાય છે માટે ઘટતી જાય છે. સર્વથા ઘટી જાય તો કે અંતે થાય નિજ સ્વરૂપમાં
ધીરે ધીરે,
એવી વાત છે. નિશ્ચય ભક્તિ વધતી જાય છે અને વ્યવહાર ભક્તિ ઘટતી જાય છે, તો એને કોઈ બાહ્ય દ્રષ્ટિથી જોવે તો એને સમજી ન શકે. મને આમ તો એકેન્દ્રિયને માનીને પંચેન્દ્રિય સર્વજીવ પ્રત્યે કરુણા અહિંસા મહાવ્રત પાળે છે, કેવો વિચિત્ર વિષય છે. પણ કોઈ સંઘની પંચેન્દ્રિય જીવ તૃષાથી તરફડતો હોય તો એમના કમંડળમાં રહેલા પાણી પાણી પાય કે ન પાય, ને મરતો જોવે તો દયા નો આવે, એમને તો ઘણી દયા છે. દયાના સાગર કહેવાય છે, શ્રી ગુરુ તો દયાના સાગર છે, કે ત્યાં એને આરંભ સમારંભનો દોષ ઉત્પન્ન થાય છે, એટલો સ્થૂળ શુભ ભાવ એમને રહેવો નથી, નહીંતર એકેન્દ્રથી પંચેન્દ્રિય પર્યંત દયા પાડે છે. નો આહાર વિહાર નિહાર આદા નિક્ષેપણ સમિતિથી માંડી રિયા સમિતિ માંડી છે, બધી એવી રીતે છે કે કેન્દ્રની હિંસા પાડી શકાય. છતાં અહીંયા એવો આરંભનો દોષ ઉભો થાય માટે એવી પ્રવૃત્તિ કરતા એ બધી વાત એવી અટપટી માણસને લાગે કે બાહ્ય દ્રષ્ટિથી અને જાડી બુદ્ધિથી એ વાત સમજી ન શકે. આમ કેમ બને છે? એક માણસ લાખ કરોડનું દાન દે અને ક્યાંક પછી 5-10 રૂપિયામાં ના પડી જાય, આના જેવી વાત લાગે છે. એ સમજવા માટે એ વિષયની અંદર ઊંડું ઉતરવું પડે છે. ત્યારે એ સમજાય છે કે વિતરાગતા શું, એનું ગુણસ્થાન અનુસારનો વ્યવહાર શું, અને એ કેવો હોય છે. કુદરતી રીતે હોય છે, કોઈ કૃત્રિમતાથી એ વાત નથી, કુદરતી અને એ પ્રકારનો વિકલ્પ નથી. બસ એટલો આરંભમાં આવે, એટલો ઉપાધિ કરે, એટલો વિતરાગતામાં નિરુપાધિ પરિણમનમાં એ પછી માર્ગદર્શન છે, એટલે કે મુમુક્ષુને માર્ગદર્શન છે. અહીંયા જિજ્ઞાસુ વિચારે છે કે અરે રે, પૂર્વે મેં અનંતી વાર મોટા મોટા શાસ્ત્રો વાંચ્યા, પૂર્વે મેં અનંતી વાર મોટા મોટા શાસ્ત્રો સત્સમાગમે સાંભળ્યા, સમય સારા ની મહાન શાસ્ત્રો મેં પણ વાંચ્યા છે, પૂર્વે અનંત વાર વાંચ્યા છે, અનંત વાર સાંભળ્યા છે, સમ્યક જ્ઞાની સત્પુરુષ સ્ત્રી ગુરુના પ્રત્યક્ષ યોગમાં સાંભળ્યા છે, પ્રત્યક્ષ સમાગમે સાંભળ્યા છે, અને પૂર્વે મેં અનંતી વાર એવા મોટા મોટા શાસ્ત્રો ઉપર વ્યાખ્યાન પણ કર્યા છે. બધું લઈ લીધું, મોટા શાસ્ત્રો વાંચ્યા, વાંચીને એના ઉપર વ્યાખ્યાન પણ કર્યા અને એનું શ્રવણ પણ કર્યું, પણ શુદ્ધ ચિદ્રૂપ આત્માને મેં કદી જાણ્યો નહીં, તેથી મારું ભાવ પરિભ્રમણ દૂર થયું. આ બધું એ જ્ઞાનની પ્રવૃત્તિ છે. મોટા મહાન શાસ્ત્રોનું શ્રવણ થાય, એ સંબંધીનું વાંચન થાય, વ્યાખ્યાન પોતે કરે, બીજાને સમજાવે, પણ પોતે અંતર્મુખ થઈને એ શાસ્ત્રમાં કહેવા ધારેલો એવો જે શુદ્ધ આત્મા, એ આત્માને મેં ઓળખ્યો નહીં, જાણ્યો નહીં, એનો અનુભવ મેં કર્યો નથી, તેથી મારું પરિભ્રમણ દૂર ન થયું. અત્યારે પરિભ્રમણ કરતા 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 અહીંયા આવ્યો છું, પોતે વિચારે છે. જિજ્ઞાસુ જીવ પોતાનો વિચાર કરે છે, બીજાનો વિચાર કરવાનો વિષય નથી, પણ પોતાનો વિચાર કરે છે કે ખરેખર આમાં બાકી શું રહ્યું છે. શાસ્ત્ર માંચ્યા તપ્ત ક્યાં, શાસ્ત્ર જ્ઞાન થયું એને જ્ઞાન માન્યું, તપ્ત તો એને ચારિત્ર માન્યું, સંયમ અંગીકાર કર્યો, દીક્ષા લીધી, બધું ઘણું કર્યું, તો શું ન કર્યું, બાકી શું રહ્યું કે પોતાનો સ્વાનુભવ કર્યો, આ બાકી રહી, બાકી બધું બારમાં કર્યું. પણ શુદ્ધ છિદ્રુપ એવો જે પોતાનો આત્મા, તેને મેં કદી જાણ્યો નથી. આ બધું અનંત વાર કર્યું છે, 1-2 વાર, લાખ કરોડ અબજ વાર નહીં, પણ અનંત વાર કર્યું, છતાં એક વાર પણ મેં મારો પોતાનો આત્મા જાણ્યો નથી. અને તે કારણે મારું ભાવ પરિભ્રમણ છે એ મટ્યું નથી, દૂર થયું નથી. એનો અર્થ એ થયો સીધો કે ભાવ પરિભ્રમણના અભાવનું કારણ પોતાના શુદ્ધાત્માનો સ્વાનુભવ કરવો એ છે. શાસ્ત્ર વાંચવાથી કે શાસ્ત્ર સાંભળવાથી કે શાસ્ત્ર ઉપર વ્યાખ્યાન કરવાથી કોઈના ભવભ્રમણનો નાશ થતો નથી, કે બીજા તપ સંયમ આદિ અંગીકાર કરી લઈએ માટે એને ભવભ્રમણનો નાશ થાય, એ પણ ભવભ્રમણના નાશનો ઉપાય નથી. એ બધાના સદભાવમાં ભવ પરિભ્રમણનો નાશ થતો નથી, એ બધાનો અભાવ હોય તો પણ સ્વાનુભવ થાય તો ભાવ બ્રહ્મનો નાશ થઈ જાય છે. આમ તિર્યંચને શાસ્ત્રો નથી, તિર્યંચને વ્રત સંયમ નથી, પણ સ્વાનુભવ કરે છે ત્યારે એના ભાવ બ્રહ્મનો નાશ થાય છે. એક પહેલી જ ક્ષણે નાશ થાય છે. સમયસારમાં તો એ બહુ વિસ્તારથી વાત લીધી છે. સદભાવને અભાવને બહારમાં મેં આત્માને જોજો. હવે આત્માને, આત્માનો અનુભવ કરવાની વાત આવી છે, પણ ત્યાં પણ મેં બહારમાં આત્માને શોધ્યો. આત્મા તો આત્મા પોતાનામાં છે, ત્યાં છે, પણ એને શોધ્યો બહારમાં. એને એમ કહ્યું કે ફરાણે જાઉં, સમય શિખર જાઉં, ધમદાસની ખુલ્લક ફરી ફરીને જાય. સમય શિખર શાશ્વત તીર્થ છે. સિદ્ધાલયમાં ત્યાંથી તીર્થંકરો ગયા છે અનંતી ચોવીસીના. શું માટે વારંવાર ત્યાં જાય, બહુ મહિમા છે. કાંકરે કાંકરે સિદ્ધ, પણ એ તો બધી જગ્યાએથી કાંકરે કાંકરે સિદ્ધ છે. અહીંથી અહીંથી અનંતા સિદ્ધો ગયા છે. ક્યાંથી? આપણે અહીંયા છે ત્યાંથી અનંતા સિદ્ધો ગયા છે. ઉપર કંઈક સિદ્ધાલય ખાલી નથી. એવું એક સોયની અણી જેટલી જગ્યા નથી કે ખાલી, કે જ્યાં અનંતા સિદ્ધો ન હોય. કોઈ જગ્યા ખાલી નથી. અનંતા સિદ્ધો આખી સિદ્ધ શિલા ઉપર સર્વકાળે છે. અનંતકાળ પહેલા, અનંતકાળ પછી પણ એમ. પણ ઇતિહાસની અંદર, પુરાણની અંદર કેટલીક વાત ઉત્સાવવામાં આવે છે. એનું કારણ હોય છે કે કેટલાકની એ રીતે ભાવના ઉત્પન્ન થતી નથી. બસ બધું ક્ષેત્ર સરખું, એની ભાવના બધું નથી જાય છે. એને સમય શિખર જાય ત્યારે ભાવના કંઈક થાય છે. તો એવી રીતે ઇતિહાસ અને પુરાણની અંદર વિતરાગતાને, કોઈ એક કોટીના જીવોને વિતરાગતા આવે, વિતરાગતા તરફ આકર્ષણ થાય, ભાવના થાય, એટલા માટે એની પણ રચના છે, જેને પુરાણ અથવા કથાનો યોગ કહેવામાં આવે છે. હેતુ તો એક જ છે. એ વારંવાર જતા હતા ત્યાં, પણ સ્વાનુભવ નહોતો કર્યો. ગુરુએ કહ્યું કે તો અંધા હે, અંધા. શું કીધું?
અંધા હે.
કઈ ગુરુ ને કસાય વધી ગયો છે? ગાળ દઈ દીધી કે આંધો છો. તો દેખતા હતા, દેખતા ને આંધો. આંધળા ને આંધળો નો કહેવાય જગત માં, તો આંધળા ને આંધળો નો કહેવાય. દૂષણ હોય એને દૂષણ ન બતાવાય. તો દૂષણ ન હોય એને દૂષણ બતાવે તો કેવું લાગે? દેખતા ને આંધળો કે તો કેવું લાગે? પણ શ્રી ગુરુએ જોયું કે આ જીવ પાત્ર છે, આને દેખતો છે, છતાં જો આંધળો કે શું તો વિચારમાં પડી ગયું છે. મારા વચ્ચે ગુરુ તરફ કે શ્રદ્ધા હતી. ગુરુએ આમ કેમ કહ્યું અને ગુરુ આમ કેમ બોલ્યા, એ પ્રશ્ન એને માટે નહોતો. એટલે લાયકાત હતી. હું દેખતો હજારો ઉપવાસ કરું છું, સેંકડો વાર હું યાત્રા કરું છું, અને એવા બહુ મનકશાઈ જીવ હતા. એમાંનો મતલબ એ તો પોતે બહુ મનકશાઈ જીવ હતા. મનકશાઈ શું કામ લાગે? આત્મજ્ઞાન છે, એ જુદી વસ્તુ છે. મનકશાઈ છે,
જુદી
વસ્તુ છે. એટલે જોયું કે આને લાયકાત પાકી છે, આને થોડો ઠપકારવાની જરૂર છે. ઠપકારશું એટલે એકદમ ગાડી પાટા ઉપર ચડશે એવી યોગ્યતા છે. વાંધો નહીં આવે, ઠપકારવાથી હામો નહીં થાય, ઊંધો નહીં પડે, એને દુઃખ નહીં લાગે. બધું જોઈ લીધું. દેખને વાળા કોને દેખતા કે પછી એની લાઈન ખરી કરે. બીજું કે છે, હું બહાર જોતો છું. જે વાત આવે ને, બહારમાં મેં આત્માને શોધો, તીર્થ સ્થાનમાં બીજે ને ત્રીજે ને. માણસને એમ થાય, મહાવીરમાં જઈએ ને તો બહુ સારું. મહાવીરમાં જઈએ ને, આત્મા મળી જાય કે ન મળી જાય. સમવસરમાં જઈએ તો બહુ સારું. ભગવાન તારો આત્મા ક્યાંય નથી. સમવસરમાં તારો આત્મા નથી. શ્રીમંદર ભગવાન પાસે પણ તારો આત્મા નથી. એને મારું દિલમાં તારો આત્મા નથી, આ પરિસ્થિતિ છે, બહાર જોતે છે તે પરિસ્થિતિ છે. બહારમાં મેં આત્માને શોધ્યો પણ અંતર્મુખ થઈને કદી મેં મારા આત્માને શોધ્યો. ક્યાં છે તારો આત્મા? સમયસારમાં આચાર્ય ભગવાન પોકાર કરીને કહે છે કે તારો આત્મા જ્ઞાન માત્ર છે, માત્ર જ્ઞાન એ તારો આત્મા. એક શબ્દમાં સમયસાર મૂકી દેવો છે, આખો સમયસાર એક શબ્દમાં. જ્ઞાન માત્ર તે આત્મા છે, શોધ જ્ઞાનમાં. સમૃદ્ધિ કાળમાં શું કીધું? ઉપયોગમાં ઉપયોગ નહીં, ઉપયોગ ક્રોધાદીમાં. તારી બાજુમાં રાગ ક્રોધ આદિની પર્યાય છે ત્યાંય તારો આત્મા નથી. પછી શરીરમાં અને બીજા તીર્થસ્થાનમાં તો તું શોધવા જઈશ જ નહીં. તારો આત્મા તારા જ્ઞાન સિવાય ક્યાંય નથી, શોધ તારા જ્ઞાનમાં. હું અનંત કાળથી શોધે છે પણ જ્ઞાન સિવાય બધે શોધે છે. જ્ઞાન તે ભગવાન છે, જ્ઞાનમાં જ આત્મા છે. ભગવાન આત્મા જ્ઞાન સિવાય ક્યાંય બહાર નથી. આવી આટલી સંક્ષેપમાં સિદ્ધિ, કોઈ પણ જાતની આટી ભૂટી વગરની સિદ્ધિ વાત આટલી સંક્ષેપમાં. જો જીવને શોધ કરવી હોય તો એનું જ્ઞાન ક્યાં દૂર છે? કોઈના ઘરે જોવા જવું છે તો લો બાયનું બંધ કરી દેશે, એને અત્યારે નહીં જોવા દઉં, મને ટાઈમ નથી, મારે આરામ કરવો છે. એના ઘરમાં જ્ઞાન છે. અને કોઈ એવો એક સમય નથી કે જ્યારે જ્ઞાનની ઉપસ્થિતિ નથી. જે ઉપયોગ ઉત્પન્ન થાય છે પણ પ્રતિ સમય, એક સમય એવો નથી કે ઉપયોગની અનુસ્થાન ઉપસ્થિતિ છે. ઉપયોગનો વ્યય થાય છે સમયે સમયે, વ્યય થવાના કારણે બીજો ઉપયોગ ઉત્પન્ન થઈ જાય છે. નવા ઉપયોગની ઉત્પત્તિ થતા જૂનાનો વ્યય છે. ઉપયોગ વગરનો એક સમય નથી. આવો સદાય ઉપસ્થિત છે, ત્યાં શોધવું છે. અને એક ક્યાંય એમ થાય કે હવે અત્યારે નથી, પછી ક્યારેક મળશે એવું નથી, વાયદો નથી, એક સમયનો વાયદો નથી. કારણ પરમાત્મા એને દર્શન દેવા માટે સદાય દરવાજે દર્શન દેવા માટે ઉભેલા છે, થાકતા નથી. આ જીવ અનાદિથી ઉપેક્ષા કરે છે પોતાના સ્વરૂપના દર્શનની, પણ કારણ પરમાત્મા એવા અનંત કરુણાવંત છે. કેટલી અનંત કરુણાવંત છે, એ ક્યારેય પણ થાકતા નથી, ક્યારે પણ એ અંગમો લાવતા નથી કે આ ઉપેક્ષા કરે છે, મારો અનાદર કરે છે, માટે હવે હું એને દર્શન દેવા માટે નથી ઉભો રહેતો. આ ચાલ્યો હું મારે ઘરે, એ તો ઊભા છે, દરવાજે જ ઊભા છે, પર્યાયના દરવાજે ઊભા છે. પર્યાયના દરવાજે ઊભા છે એમને દરવાજે ઊભા ઊભા સાંકળ ખખડાવે છે. ખોલ દરવાજો, ખોલ ખોલ જલ્દી, તું ખોલ દરવાજો. દરવાજો ખોલતા તને મારા દર્શન થઈ જશે. આવો અંદરથી પુકાર ચાલ્યો જ આવે છે, છતાંય આ જીવ ન સાંભળે તો ન સાંભળે, સ્વતંત્ર છે એની પર્યાય, સ્વતંત્ર છે.
બહારના કામો વધારે,
ચોથા કાળમાં પોતે નહોતો. પંચમ કાળમાં અત્યારે બહારના કામ ઘણા છે. હું તો એવું છું, બહારના કામ છૂટતા નથી. દીકરા દીકરી પહેરી જાય તો છૂટતા નથી, ખૂટે જ કોઈને, કોઈને ખૂટતા જ નથી. હજી આ બાકી, હજી આ બાકી, હજી આ બાકી, એમ એમ ચાલ્યા જ કરે છે. પણ ચોથા કાળે ક્યાં નહોતો પોતે, ક્યાં કાળે નહોતો પોતે, હે? મહાવીરમાં તો બીજો કાળ જ નથી, પાંચમો કાળ જ નથી, એક જ કાળ છે. તો ત્યાં તો ત્યાં એનું વાર ગયો છે. કોણ શોધ્યો બારમાં? શું
કર્યું
બારમાં? બારની પ્રવૃત્તિ છે, બાહ્ય કાર્યોની પ્રવૃત્તિથી ટેવાઈ ગયો છે. એટલે શોધ્યો બારમાં, અંદરમાં શોધ્યો નહીં.
ઉદ્દેશ કે ના કરતી
આચાર્યો હતા, સમર્થ જ્ઞાનીઓ નહોતા એમ કેવું નથી, પણ તે અત્યારે જેવા જીવો છે એથી વધારે સારી લાયકાત વાળા જીવો હતા. એટલે જે વિચિક્ષણ હોય, ડાયા હોય, એને તો સંકેત જ કરવો પડે. તેજીને ઇશારો બસ, તેજીને ટકોરો બસ છે, એના જેવી વાત છે. અત્યારે મૂંડ જેવો વધારે છે, મૂંડતા વધારે છે, વક્રતા વધારે છે, તો શ્રી ગુરુને વધારે કરુણા આવે છે કે તે રીતે જેવો દુઃખમાંથી બહાર નીકળે, સંસારમાંથી પરિભ્રમણ કરતા દુઃખ એના છૂટે, વધારે કરુણાથી કહે છે, વધારે સ્પષ્ટ કરી દીધું. બહારમાં મેં આત્માને શોધ્યો, પણ અંતર્મુખ થઈને કદી મેં મારા આત્માને શોધ્યો નહીં. આત્મામાં જ પોતાની સ્વભાવ સાધનાનું સાધન થવાની તાકાત છે, એ ગુણ છે, સાધન નામનો ગુણ છે. શાસ્ત્ર ભાષામાં એને કરણ નામનો ગુણ કહેવામાં આવે છે. કરણ, કર્તા ગુણ, કરણ ગુણ, કર્મ ગુણ, સંપ્રદાન, ઉપાદાન, અધિકરણ, જે એક કાર્ય થવામાં કાર્યના કરનારાને જેને કારક કહેવામાં આવે છે, કાર્ય કરે તેને કારક કહેવામાં આવે છે. એ છે કારકોની શક્તિ, કારકોરૂપ શક્તિ છે. દરેકમાં સાધારણ છે, આત્મામાં પણ છે. એટલે આત્માને પોતાનું કાર્ય સિદ્ધ કરવા માટે અન્ય સાધનની અપેક્ષા નથી. એ ગુણ પરિપૂર્ણ છે, અનંત સામર્થ્યમાં છે, અનંતુ સાધન પોતાની શક્તિ સ્વરૂપે છે, સાધન શક્તિ જ છે પોતાની. એ વાત કરે છે કે આત્મામાં જ પોતાની સ્વભાવ સાધનાનું સાધન થવાની તાકાત છે, અને આ તાકાત એટલી અનંતી છે કે બહારના પંચમકાળ એને રોકી શકતો નથી, કે બીજા કાર્યો અને અગવડતાઓ પ્રતિકૂળતાઓ એને રોકી શકતી એમ છે. એવું નથી, ગુરુદેવશ્રીએ પોતાનો આત્મા પ્રાપ્ત કર્યો તો ભવિષ્યમાં હું હવે કાંઈ રડતો નથી, કમાતો નથી, દુકાન છોડી દીધી, હવે મારું ભવિષ્યમાં શું થશે? અરે સંપ્રદાય છોડી દીધો, સંપ્રદાયવાળા રોટલા નહીં દે, મોરાવશે નહીં, અને મારો વિરોધ કરશે, ને કર્યો પણ ખરો, તો મારું શું થશે? એવો વિચાર કર્યો નહીં. મારું સાધન મારામાં છે, એ મળી ગયું હતું, સાધન તો પહેલાં મળી ગયું, એ જ્ઞાન થઈ ગયું હતું, પછી એમને કોઈ બહારના આધારની જરૂર નથી દેખાતી, છે જ નહીં આમ તો, પણ પછી દેખાતી કે કોઈ મારે કોઈની કાંઈ કોઈનો આધાર લેવાની જરૂર નથી, કોઈની મદદ લેવાની જરૂર નથી, મારે કોઈની જરૂર નથી, આ મારે કોઈની જરૂર નથી એમ અહીં અડગ રહી ગયા. બસ દુનિયાને પાછળ આવવું હોય તો આવે, ના આવવું હોય તો દુનિયા દુનિયાના ઘરે, હું મારા ઘરે, એટલા મસ્ત થઈને નીકળી ગયા. તો એમને તકલીફ પડી કાંઈ, એમનું જીવન પ્રસિદ્ધ છે આપણી પાસે, કે એટલી અડગતા રાખી અને આખા સમાજથી વિરુદ્ધ પડ્યા. કહી દીધું આખા સમાજને, આ સમાજ મારે ન, આ સમાજની અંદર ગ્રહિત વિચાર છે, મારે ન ચાલ્યા, જુદા પડી ગયા. પછી એમને કાંઈ તકલીફ પડી ગઈ કાંઈ, એ તકલીફ તકલીફરૂપ રહી નથી જેના જ્ઞાનમાં, જેના શ્રદ્ધાંતમાં, એને પછી અમસ્તીએ તકલીફ પડતી નથી, અને પડે તો એને તકલીફ તકલીફ રૂપે અનુભવમાં આવતી. એવી પોતાની શક્તિને તાકાતને સંભાળે છે. પંચમકાળ એટલે આ કળિયુગ, એને પંચમકાળ કહે. જૈન પરિભાષામાં કળિયુગને પંચમકાળ કહે. કળિયુગમાં હીણા પરિણામ વાળા, ઊંધા પરિણામ વાળા, વિરાધક પરિણામ વાળા જીવોની સંખ્યા વધારે હોય છે, એની બહુમતી હોય છે, એટલે એને પંચમકાળ કહે છે. કાળ, કાળને કાંઈ ખબર નથી, પણ જીવના પરિણામને કાળ કહે છે. આવેલી વાત છે કે આ કાળની અંદર આવા જીવોની સંખ્યા વધશે, પછી જેમ જેમ એ પંચમ કાળ વધશે એમ એ સંખ્યા વધશે, પછી છઠ્ઠો કાળ આવશે ત્યારે તો ધર્મ જ નહીં રહે, કોઈ ધર્મી અહીંયા નહીં રહે. આ ક્ષેત્ર એને કાળથી બતાવવામાં આવે છે કે જીવોની યોગ્યતાના સામૂહિક પરિસ્થિતિ શું છે. એટલી વાત છે. આત્મા માં જ પોતાની સ્વભાવ સાધનાનું સાધન થવાની તાકાત છે. એ સિવાય બહારના શાસ્ત્રોમાં પણ એવી તાકાત નથી કે આત્મસાધનાનું સાધન થાય. આત્મામાં જ પોતાના સ્વભાવને અંગીકાર કરવો, સ્વભાવમાં એકાગ્ર થવું, સ્વભાવનું શ્રદ્ધાન કરવું, સ્વભાવનો અનુભવ કરવો, એ બધું સાધન થવાની તાકાત આત્મામાં પોતામાં રહેલી છે. અને એ સિવાય આત્મા સિવાય કોઈ બીજું સાધન એને મદદ કરે એવી કોઈ પણ પદાર્થમાં શક્તિ નથી. શાસ્ત્રમાં પણ એવી તાકાત નથી. દેવ ગુરુ અને શાસ્ત્ર પણ એમાં આવી ગયા. વાત ભલે એક કરી હોય પણ કોઈ ગુરુ પોતાનું કામ કરી દેશે, કોઈ દેવ પોતાનું કામ કરી દેશે, કોઈ શાસ્ત્ર પોતાનું કામ કરી દેશે એમ મુમુક્ષુજી વિચાર કરતો નથી. શું આમાં લીધું છે? મુમુક્ષુ જિજ્ઞાસુ આમ વિચારે છે કે એ પોતે એમ વિચાર કરે છે કે મારું કાર્ય મારા સ્વયંના પુરુષાર્થથી મારે કરવાનું છે. બીજા જે નિમિત્તો કહેવાય છે એ સંયોગ રૂપ છે, કોઈ મારું કામ કરશે એમ માનીને એ સંયોગનો વિચાર કરવાનો રહેતો. એટલે એ સિવાય બહારના શાસ્ત્રોમાં પણ એવી તાકાત નથી કે આત્મસાધનાનું સાધન થાય. શાસ્ત્ર સાધન ન થાય, ગુરુ સાધન ન થાય. એટલે સીધી વાત એ છે કે તારું સ્વાનુભવ રૂપી જ્ઞાન તારા આત્મામાંથી આવશે. તારું જ્ઞાન સ્વાનુભવ રૂપી જ્ઞાન ક્યાંય બહારથી આવશે, કોઈ નિમિત્તમાંથી આવશે એ કોઈ પરિસ્થિતિ બિલકુલ નથી. જ્ઞાનથી જ્ઞાન થાય, જ્ઞાન ભંડારમાંથી જ્ઞાન થાય, શાસ્ત્રથી જ્ઞાન થાય અને ગુરુથી જ્ઞાન થાય. ગુરુથી જ્ઞાન થાય એમ પણ કહે અને ગુરુથી જ્ઞાન ન થાય એમ પણ કહે, બે વાત કરે છે. આમાં મૂંઝવણ થાય કેટલાક ભાઈ. એમ કેવું છે કે જેને જ્ઞાન પ્રાપ્તિની ભાવના થઈ એ કોની પાસેથી કેવી રીતે જ્ઞાન થાય એ સમજવા માટે જાય છે. એને જ્ઞાન લેવા દેવો એ વ્યવહારથી કહેવાય છે. સમજણ પોતાથી કરે એને સમજો એમ કહેવાય. સમજવાની અપેક્ષાથી, સમજવાની ભાવનાથી જાય અને સમજણ પોતાથી કરે ત્યારે એ સમજો એમ કહેવાય. પણ સમજાવે છતાં સમજે નહીં તો એને કોણ સમજાવે? એક સભાની અંદર ગુરુના શિષ્યો ઘણાય બેઠા, હજારો બેઠા હોય, સેંકડો બેઠા હોય, ન સમજે એને કોણ સમજાવે? સમજવા બેઠા, સમજવા માટે તો આવ્યા હતા, પછી એને ન સમજાવવું તો કઈ કર્મનો દોષ હશે એ વાત નથી. એના પરિણામની ખામી છે, એની તૈયારીની ખામી છે. એની તૈયારી નથી એટલે સમજતો નથી, નહીતર સમજાય વિના. શ્રી ગુરુ એમ કહે છે કે તું ગુરુથી જ્ઞાન લેવા આવ્યો ને, ઠીક છે હવે સાંભળ. તમે ગુરુ એમ કહે છે કે તું ગુરુથી જ્ઞાન લેવા આવ્યો છું ને, તો ગુરુ કહે સાંભળ, હવે બરાબર સાંભળજે. કે ગુરુથી જ્ઞાન થતું નથી, બોલ તારે સાંભળવું, મારી પાસે આ છે સંભળાવવા. કે ગુરુથી જ્ઞાન થતું નથી, તરફ થયો તો ગુરુદેવના વખતમાં. કે સોનગઢમાં કાંઈ સ્વામી એમ કહે છે કે નિમિત્તથી કાંઈ થતું નથી, તો આ બધા એના મુમુક્ષુઓ શા માટે કાંઈ સ્વામીને સાંભળવા જાય છે? સાંભળવામાં નિમિત્ત શા માટે કાંઈ સ્વામીને બનાવે છે? કોઈ મુમુક્ષુ બુદ્ધિવાળો હતો એને જવાબ દીધો કે નિમિત્તથી જ્ઞાન થતું નથી એવું સાંભળવા માટે ત્યાં આવી ગયા છે. કેવું સાંભળવા જઈએ છીએ? કે નિમિત્તથી કાર્ય થતું નથી, નિમિત્તથી જ્ઞાન થતું નથી. કાનજી સ્વામી એમ કહે છે કે મારાથી તારું જ્ઞાન થતું નથી, એ સાંભળવા માટે ત્યાં જઈએ. તમે કહો છો એમ જ છે ખરેખર. ગુરુ એમ કહે છે કે ગુરુભાઈ તારું જ્ઞાન તારાથી થાય છે, તારા જ્ઞાનમાંથી જ્ઞાન થશે, મારામાંથી તારું જ્ઞાન થશે એવું અમે કદી કહેતા નથી. માટે તારા જ્ઞાનમય આત્માની શોધ કરવા માટે હું તારા જ્ઞાન બાજુ વળું, તારે મારી બાજુ વળવું એવો અમારો ઉદ્દેશ નથી. અમારે કોઈ તારી અપેક્ષા પણ નથી, અમારે કોઈ સ્પૃહા નથી, જ્ઞાનીને કદી કોઈ નિસ્પૃહા હોતી નથી. એવો નિરાલંબ માર્ગ છે, નિરાલંબ નિરપેક્ષ તત્વ છે. એનો માર્ગ પણ એવો નિરાલંબ છે કે કોઈની એમાં અપેક્ષા રાખવામાં આવતી નથી. એને કહે છે કે તારું સાધન તારામાં છે, તારા સાધન માટે બાર ફાંફા મારીશ નહીં. બાર ફાંફા મારવાથી તને કઈ મળવાનું પણ નથી. એ રીતે જિજ્ઞાસુ જીવ પોતાના સાધનનો વિચાર કરે છે. બહારમાં એને યોગ્ય નિમિત્તોમાં એની બાહ્ય અપેક્ષાએ વર્તી જાય છે તો એને યોગ્ય નિમિત્તોમાં જાય છે, અયોગ્ય નિમિત્તોમાં નથી જતી. પછી એમાં પાછો કોઈ લોચો મારી દઈએ કે ભાઈ બહારથી જ્ઞાન થતું નથી તો અમે ગમે તે શાસ્ત્રો વાંચીએ, મિથ્યા દ્રષ્ટિના શાસ્ત્રો વાંચીએ, એમાંય ઘણું હોય છે. એ પણ બુદ્ધિવાળા માણસો હતા, ઘણી ઘણી વાતો કરી ગયા છે, ભ્રમણા ઘણાને હોય છે. અને ગમે ત્યાં અમે તો જઈએ, ગમે એને સાંભળવા જઈએ, એમાં શું વાંધો? એ લોચો મારે તો પણ એને જ્ઞાન પ્રાપ્તિની ખરેખર સાચી ભાવના થઈ એને વિચાર કરવો પડશે. કયા શાસ્ત્રો વાંચવા, કોને સાંભળવા જવું, ક્યાં દર્શન કરવા જવું, દર્શન કરવામાં પણ કેવા દેવ હોવા જોઈએ. જૈન મંદિર લેખું માટે ચાલે એમ હોય હતો નથી, જૈનનું મંદિર છે ને આપણે તો. અને એની મતમાં જઈએ તો શું વાંધો છે? એ તો બધા સ્થૂળ ગુણમાં ઊભા છે. જેને નિમિત્તનો વિવેક નથી એને કદી પોતાના આત્મહિતનો વિવેક હોતો નથી. નિમિત્તનો વિવેક થાય છે ત્યારે એ વિવેક, એ સાચા નિમિત્તો એમ કહે છે કે તે ભલે એટલો વિવેક કર્યો પણ એટલા માટે વિવેક કર્યો છે કે અમે તને અંતર્મુખ લઈ જવા માટે વાત કરશું. તને એમ નહીં કહીએ તું મારી પાસે આપે, હું તને તારી દઈશ, હું તારું કલ્યાણ કરી દઈશ એવું અમે કહેતા નથી. જગતમાં બધા એમ કહે છે કે દુકાનો લઈને બેઠા છે, અહીંયા આવો તમને બધું અમે આપશું. આ કહે છે કે અમારે અમારી પાસે કાંઈ નથી, અમે કાંઈ આપીએ એમ નથી. ખાતા નિમિત્ત એમ કહે છે કે તમે કાંઈ આપીએ એમ છે. એ આશાથી આવ્યો હોય તો એમાં ફેરફાર છે.